તારીખ 24/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 775 અને 776 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 451
પણ જે જ્ઞાનના અંશનું પ્રયોજન જે કોઈ ખાસ ધર્મને વિષય કરવાનું પ્રયોજન રાખે છે તે જ્ઞાનના અંશને અથવા નહીંને તે ધર્મનું નામ આપવામાં આવે છે. જેમ કે વર્તમાન પર્યાયની અશુદ્ધતા રૂપ ધર્મ છે, એ પણ ધર્મ છે પર્યાય બરાબર, તેને વિષય કરનાર જે જ્ઞાનનો અંશ જે જ્ઞાનનું પ્રયોજન એને જાણવાનું છે સમ્યક પ્રકારે, તેને અશુદ્ધ નહીં કહેવામાં આવે. અશુદ્ધતાને વિષય કરનાર જ્ઞાનના લઈને અશુદ્ધ નહીં કહ્યો. વસ્તુના શુદ્ધતાને વિષય કરનાર જ્ઞાનના અંશને શુદ્ધ નહીં કહ્યો. શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં ત્યાં એવો વિષય કરેલા જોડકા છે ને બધા નહીં ના, એટલે અહીંયા ધર્મ શબ્દ વાંચ્યો છે. બ્રહ્માંડ સાથે છે, અંશને કટકો નથી કરતો. જ્ઞાનનો નય આખા પદાર્થનો તો વિષય કરતો નથી, જ્ઞાનનો નય પોતે જ્ઞાનના અંશરૂપ છે, પ્રમાણના અંશરૂપ છે, અને એનું પ્રયોજન પદાર્થના કોઈ પણ ધર્મને મુખ્ય કરીને વિષય કરવાનું છે. તે નય દ્વારા તે ધર્મની ત્યાં મુખ્યતા થાય છે. પણ પ્રમાણ જ્ઞાનનો તે અંશ હોવાથી, પ્રમાણ જ્ઞાન સાથે પ્રવર્તું હોવાથી આખા પદાર્થને તે ધર્મની મુખ્યતાપૂર્વક વિષય કરવામાં આવે છે. માત્ર એક ધર્મને વિષય કરવામાં આવતો નથી. એમ જ્યાં જ્યાં નય છે ત્યાં ત્યાં પ્રમાણ પણ છે. પ્રમાણ વગરનો નય નયા ભાગ છે. સાપેક્ષા નયાહા સૂત્ર છે ને ઉમા સ્વામી, તો એમાં શું કહ્યું કે કોઈ પણ નય છે તે કોઈ એક ધર્મને વિષય કરવાના કાળે પ્રમાણ જ્ઞાન બીજા ધર્મોને પણ આખા પદાર્થને વિષય કરતું હોવાથી તે નયને સાપેક્ષ કહ્યા. આમ સાપેક્ષ કહ્યા, સાપેક્ષનો અર્થ એવો છે બીજી અપેક્ષા પણ છે, માત્ર એક ધર્મ જીવડો આખો પદાર્થ નથી એમ કહેવું છે. જો એક દ્રષ્ટાંત લઈએ, જ્ઞાન લક્ષણ થી જ્ઞાન સ્વભાવી આત્મા ઓળખાય છે, તો જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે જ્ઞાનનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. એ બે સ્વાદ એવા છે, જ્ઞાન અને આનંદ એ બે એવા પકડાય એવા પરિણામ છે, બે ગુણના પરિણામ એવા પકડાય છે કે ઓછામાં ઓછા ઉઘાડવાળા જીવને તો અનુભવ થાય ત્યારે જ્ઞાન વેદન અને આનંદનું વેદન ન સમજાયું હોય એવું ન બને. બીજા આનંદ ગુણોનું વેદન છે એમાં, પણ બીજા ગુણોનું વેદન એ જુદું ન પકડી શકે, પણ જ્ઞાન ને આનંદનું વેદન તો એને સમજાય કે મને આનંદ આવ્યો હતો અને મારો મને આનંદ આવ્યો હતો એવું જાણનાર તો જ્ઞાન છે. એમાં જાણ્યું કે જ્ઞાનમાં જાણ્યું મને આનંદ આવ્યું, તો જ્ઞાન ને આનંદ તો સમજાય જ છે. પાછળ છું એ કાળે કઈ વિકલ્પ નથી જ્ઞાન ને આનંદ, તો પણ અભેદ અનુભવમાં જ્ઞાનનો કે આનંદનો કોઈ જુદો ભેદ નથી અનુભવના કાળમાં. એવો અભેદ અનુભવ છે. તો અહીંયા થોડું રહસ્ય છે એ કહેવું છે કે નયના વિષયરૂપ ધર્મને પણ નય કહેવો, જે નિશ્ચય સ્વરૂપ છે એને નિશ્ચય નય એવું નામ આપ્યું. જે વિષય છે એ નય છે, વિષય તે નય નો વિષય છે, છતાં નય ના વિષય ને પણ નય કે કયો આયા એમ કહેવા પાછળ અનુભવનું જ્ઞાન રહ્યું છે એમ ગુરુદેવ સ્પષ્ટ કરે છે. દેવો પડ્યો છે કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ અહો સંતોની વાણી અંદરના ઊંડા અનુભવમાંથી નીકળેલી છે. નયનો વિષય જે છે નિશ્ચય સ્વરૂપ આત્મા, એ શેમાં વિષય થાય છે કે નિશ્ચય નયમાં વિષય થાય છે. આમ કહેવા પાછળ રહસ્ય શું છે કે નિશ્ચય નહીંના વિષયભૂત જે નિશ્ચય સ્વરૂપ દ્રવ છે એ દ્રવને, એ દ્રવ સ્વભાવને, એ સ્વભાવને, નિશ્ચય સ્વભાવને શાસ્ત્રથી કોઈ જાણે કે આમ કહેવા માંગે છે એવું ક્ષયોક્ષમમાં જાણવાનું સામર્થ્ય છે, પરલક્ષી જ્ઞાનમાં એવું જાણવાનું સામર્થ્ય. પણ નિશ્ચય નય રૂપ પરિણમન થાય તો જે પ્રયોજન ભૂતકાળ છે એ નથી થતો. જાણવું થાય છે પણ પ્રયોજન ભૂતકાળ છે તે નથી થતો. જગતમાં જે જાણપણું છે એની કિંમત બાહ્ય દ્રષ્ટિ લોકો પણ કરે છે. એની બારમા દ્રષ્ટિ છે એ એને એમ થતું હતું આટલું બધું જાણે છે, અનુભવનો વિષય આવો હોય આવું બધું જાણે છે, આત્મા આવો હોય બધું આત્માના સ્વરૂપમાં બધું જાણે છે. ચોખ્ખું શાસ્ત્રમાં કહ્યું છે એવું જ અનુભવીએ કહ્યું છે, શાસ્ત્રમાં તો અનુભવીઓએ કહ્યું છે એવું જ બરાબર કહે છે, જેવું કહ્યું છે એવું બરાબર સમજાવીને કહે છે. માટે એને જ્ઞાન છે ત્યાં સુધી તો જ્ઞાન ને ના પાડી
ના પાડી
એવું જ્ઞાન નથી, એને જ્ઞાન કહેતા નથી. એ જ્ઞાન નહી, એ તો કહ્યું કે આત્માના સ્વભાવને પકડીને જ તેમાં જે એકાગ્ર થયું 770 ની પહેલી નીતિ, તે જ્ઞાન, તે જ્ઞાન નો જ મહિમા છે, કોઈ પરલક્ષી જ્ઞાન નો મહિમા નથી. ભલે આત્માના સ્વરૂપને વાત ચાલતી હોય એમાં, પણ એ પરલક્ષી જ્ઞાનનો કોઈ મહિમા નથી. આમ આખી બહારની દ્રષ્ટિ બોલાવી છે, શું કીધું, નિશ્ચય નય અને તેના વિષયરૂપ જે ત્રિપાળ અભેદ સ્વભાવ છે તેને અહીંયા ધર્મ કહ્યો છે. નીચે જે ધર્મ કહ્યો તે શું કહ્યું કે નિશ્ચય નયના વિષયરૂપ જે ત્રિપાળ અભેદ સ્વભાવ છે તે અભેદ સ્વભાવના અનુભવમાં નય અને નયના વિષયનો ભેદ રહેવા રહેતો નથી. આ સમજાવવા માટે વાત કરી છે. અભેદતા ભાવથી કેવી રીતે સધાય છે એ એક રહસ્યનો વિષય છે. કેવી રીતે અંતર્મુખ થઈને નિજ સ્વભાવ સાથે અભેદતા સધાય છે, કેવી રીતે સધાય છે એ એક ગુપ્ત તત્વ છે. શ્રીમદજીએ 700 વચનોની વચન સપ્તતિ વચનાવલીનો એક સમૂહ લીખ્યો છે, એમાં એક વાત લખી છે, કેટલીક વાતો સૂત્રો જેવી એમણે લખી છે કે ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી. આ સૃષ્ટિમાં જે જીવો છે, બહુ મોટો સમૂહ છે, અનંત અનંત જીવોનો સમૂહ છે, એમાં જેનાથી નિર્વાણ થાય, જેમાંથી ચાર ગતિનો નાશ થાય અને જેમાંથી પરમાનંદની પ્રાપ્તિ થાય એની એક રીધિ છે, એવી એક વિધિ છે, એવી એક રીત છે અને ચમત્કારિક છે. એ કાર્ય છે એ મોટું ચમત્કાર છે, જેમ જગતમાં કોઈ જાદુ કરે ત્યારે ચમત્કાર દેખાડે છે ને, કે બકરામાંથી સસલું બનાવ્યું. આ કહે છે કે ચાર ગતિના ભેદની પર્યાયમાંથી નિર્વાણ પદ, મોક્ષ પદ, સિદ્ધ પદ બનાવ્યું. એવો ચમત્કાર કરવાનું જેનામાં સામર્થ્ય, એવી કોઈ રીત અને વિધિ હોય તો એ નિશ્ચય નયનું પરિણમન છે. એ નિશ્ચય નયનું પરિણમન, તેને જ ખરેખર જૈન ધર્મ કહેવામાં આવ્યો છે. ખરેખર વાસ્તવિક પરમાર્થ જૈન ધર્મ એ છે. પછી વ્યવહારિક ભાવો ઉપર ઉપચાર કર્યો છે એ ધર્મ હોય તો કહે છે ને, મંગલાચરણ છે ને, મંગલમ ભગવાન ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો. જૈન ધર્મોસ્તુ મંગલમ. મંગલમ એટલે પવિત્ર. કયો જૈન ધર્મ પવિત્ર છે? આ જૈન ધર્મ. બારમાં દિરાફર બંધાયું એ કોઈ જૈન ધર્મ નથી. જિનેન્દ્ર ની સ્થાપના અંદર કરે એને દિનાલી કહે છે. એ જૈન ધર્મ ખરો કે નહીં? વાસ્તવિક તો નહીં. એ વાસ્તવિક જૈન ધર્મ. મંગલ એટલે પવિત્ર એવો જે જૈન ધર્મ, એ તો જીવના શુદ્ધ પવિત્ર પરિણામ છે. એ ધર્મ છે જે મંગલાચરણમાં મંગલમ શબ્દ જૈન ધર્મ ને લગાડ્યો છે. આ જૈન ધર્મ છે. એ ચમત્કારિક છે, મહાન ચમત્કારિક છે. જગત ને લક્ષ્મ ઉપર આવતું નથી. આ શું ચીજ છે? બહુ રહસ્યનો વિષય છે. આત્મના તત્વ મેં એમ કહ્યું ને, યાને કહ્યું છે. આત્માનું તત્વ કહ્યું છે. આત્મા તો તત્વ છે, પણ તત્વનું તત્વ કહ્યું છે. એટલે પોતે શબ્દ વાપરો છે કે નયને તો જ્ઞાનના અંશને તો નહીં કહે. ઠીક છે, વાત કે જ્ઞાન નો અંશ છે માટે એને નહીં કહે, પણ અહિયાં નયનો જે વિષય છે એને નહીં શું કરવા કીધો? નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની, તો એને નિશ્ચય નહીં શું કરવા કીધો? નિશ્ચય નો આશ્રય એમ કેવું કે નિશ્ચય નયાશ્રિત શું કરવા કહે? આ વાત ખુલ્લી છે. એમાં કહેવા પાછળ રહસ્ય છે. એ નિશ્ચય નયારૂઢ કેમ થવાય છે એ વાત એની અંદર સમજાવી છે. નિશ્ચય નો વિષય તો શાસ્ત્ર પાઠી પણ કહી દે, શાસ્ત્ર ભીણો હોય કહી દે કે આવો નિશ્ચય નો વિષય છે. અમારું સાચું છે, વ્યવહારનો વિષય આવો છે અને નિશ્ચય નો વિષય આવો છે. તમારું જ્ઞાન સાચું કે નહીં? કે તારું જ્ઞાન ખોટું? જ્ઞાની તારા જ્ઞાન ઉપર હજી ચોકડી મૂકે છે. પણ આ દાખલો તો હાથો ગણી લાવ્યો ને તમે કહો છો કે છોકરી, આ ચોખ્ખો જવાબ આવો શાસ્ત્ર ની હારે આ તમે મેળવી લો. પેલા ગણિત ભણે ને, એમાં રકમ આપે ને પાછળ જવાબ લખ્યો હોય, તો ચોરી કરે એ છોકરો જવાબ બરાબર લખી લે. અંદર ભરે લોચો માર્યો હોય ગણો ગણો, આમાં રકમ લખે એ સાચી, જવાબ લખે એ સાચો, અને અંદર ની રીત ખોટી. અને કેટલા માર્ક દેવા? કાંઈ માર્ક નો દેવાય ને. માસ્તર જરા પ્રકૃતિમાં કડક હોય તો એમ કે આ તો રકમ હાચી લખીને લાવ્યો, આ જવાબ હાચી લખીને લાવ્યો, ને રીત ખોટી કરી તો તમે છેતર આવ્યો છે એમ કે શું કે? જાણે હું તને માર્ક આપી દઈશ છેતરાય જઈને એમ તું માને છો એમ કે ત્યાં એને ચોકડી મૂકે છે. કે તને તો માઇનસ માર્ક દેવા જોઈએ, કેમ કે તે છેતરવાની કોશિશ કરી છે. રકમ ને જવાબના માર્ક જુદા ને રીતના માર્ક જુદા એમ કરીને ન અપાય થોડાક માર્ક?
ખોટું છે.
રીત સાચી હોવી જોઈએ અને એ જરૂરી છે. પ્રયોજન ત્યાંથી સધાય છે, નહીતર પ્રયોજન ની સિદ્ધિ થતી નથી. એમ કહેવું છે કે નિશ્ચયને અને તેના વિષયરૂપ જે ત્રિપાળ અભેદ સ્વભાવ છે, તે અભેદ સ્વભાવના અનુભવમાં નય અને નયના વિષયનો ભેદ નથી રહેતો એવી એકાકારતા થાય છે કે નય અને નયનો વિષય એમ ભેદ હોવા છતાં, ભેદ નય અને નયનો વિષય એવો ભેદ હોવા છતાં ભેદનો અનુભવ થતો નથી. ખોટો અનુભવ થયો. માત્ર ત્યાં ભેદ છે એવું નથી, અભેદતા પણ છે. વસ્તુનું સ્વરૂપ ભેદાભેદ સ્વરૂપ છે, કે એકલું અભેદ છે કે એકલું ભેદરૂપ છે. ભેદાભેદ વસ્તુનું સ્વરૂપ હોવા છતાં અભેદનો અનુભવ કરતા પ્રયોજનની સિદ્ધિ છે, ત્યાં ભેદનું જ્ઞાન ગૌણ રહે છે. શું ભેદનું ગૌણ કરવું તે ભેદનો નિષેધ છે. ભેદનો અભાવ છે એવું જ્ઞાન કરવા જઈશ તો તારું જ્ઞાન ખોટું પડશે, તો જ્ઞાન ખોટું થશે. અભેદમાં ભેદ નથી ને, ભેદમાં અભેદ નથી એટલી વાત જરૂર છે. પણ જ્યારે અભેદનો અનુભવ કરવો છે ત્યારે ભેદ જ્ઞાનમાં ગૌણ થવા ઘટે છે, ગૌણ થઈ જવા જોઈએ. કે ભેદના જ્ઞાનનો નાશ થવો જોઈએ, કે ભેદ જે વસ્તુમાં ભેદ છે એ ખોટું છે એમ જાણવું જોઈએ, એવું કાંઈ નથી. ભેદનું જ્ઞાન ગૌણ થવું જોઈએ. અથવા સદમસ્ત જીવને સ્વરૂપ સાધવાના કાળમાં કેટલો જાણવાનો વિષય છે અને કેટલો મુખ્ય કરીને અવલંબવાનો વિષય છે એનો એને વિવેક હોવો જોઈએ. શાસ્ત્રમાં તો બે વિષય આવશે, ભેદ પૂર્વક અભેદને સમજાવશે, સીધો અભેદને તો કોઈ સમજી નહીં શકે ગમે તેટલો બુદ્ધિમાન હોય તો. ત્યારે અભેદને સમજાવવાનું પ્રયોજન છે એનું કારણ અભેદને અવલંબન, અભેદનું અવલંબન કરાવવું છે અને ભેદને માત્ર જાણવાનો વિષય રાખવો છે, અવલંબવાનો નહીં. આમ એની રીત તો એવી છે. હવે એમાં અનુભવમાં કેટલી અભેદતા થાય છે તે જાણે નય અને નયનો વિષય જુદા રહેતા નથી, અનુભવ કરનાર પર્યાય હોવા છતાં દ્રવ્યમાં વ્યાપક ભાવે પોતે પસરીને પૂરા દ્રવ્યનો અનુભવ કરે છે, દ્રવ્ય સ્વરૂપે હું છું એમ અનુભવ કરે છે. એવી જે અભેદતા સધાય છે એ અભેદતા સધાવા કઈ રીતે સધાય છે એ રહસ્યને સમજાવવા માટે અહીંયા નયને નયના વિષયનું નામ પણ નય પાડી દીધું છે. આચાર્યજીએ નયના વિષયનું નામ નય પાડ્યું છે કે નિશ્ચય નયા સુત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. એમ કહીને જે આ વાત નથી સમજતો એને જલ્દી સમજાય, સહેલાઈથી સમજાય એવું ભાષાની અંદર નિમિત્ત પણ રહ્યું છે. એવી ભાષા કરવામાં સમજવું સહેલું પડે. માર્ગ જે પ્રાપ્ત કરવો છે એ માર્ગ સહેલો થાય એ રહસ્ય એની અંદર રહેલું છે.
બરોબર,
એમ કેવું છે? રહસ્ય શબ્દ વાપરો છો અને તે વાત એમને અનુભવથી કરેલી છે. આમ ભાષા કરવા પાછળ, આમ ભાષા થવા થવા પાછળ એ ભાષાને અનુભવનું બેકિંગ છે. એનું કોઈ બેકગ્રાઉન્ડ હોય તો એ અનુભવ છે આચાર્ય મહારાજ. એમ કેમ બહુ કરાવવા છે? નથી એટલે નથી એવું કોઈ માંગી લે હાચું તો શું થાય દેસાકો? સાતમી ગાથામાં એમ કહ્યું કે આત્માને જ્ઞાન દર્શન અને ચારિત્ર વિદ્યમાન નથી. હવે જો આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર વિદ્યમાન ન હોય તો આત્મા તો જડ થશે, અચેતન થશે, અથવા ગુણ વિનાનો ગુણી શૂન્ય થશે, સ્વભાવ વિનાનો પંદ્રહ થઈ જશે. પણ ભેદ અભેદમાં કેટલો ગૌણ થાય છે ભેદ કે નહિવત થઈ જાય છે. અભેદમાં ભેદ કેટલો ગૌણ થાય છે અભેદ અનુભવમાં એ ત્યાં પ્રદર્શિત કરવું છે કે નહિવત થઈ જાય છે, જાણે કે છે જ નહીં. પણ એમ ખરેખર જો એને જ્ઞાનમાંથી કાઢી નાખે તો ગ્રહિત મિથ્યા થાય, બીજું કાંઈ ન થાય, પણ ગ્રહિત મિથ્યા થાય. એવું છે કે અધ્યાત્મનો વિષય જ્યાં જ્યાં ચાલ્યો છે ત્યાં બહુ જોરથી વાત કરી છે. બહુ જોરથી વાત કરવા પાછળ રહસ્ય છે કે એ વિષય જીવને અનંત કાળથી ધ્યાન ઉપર આવ્યો નથી, લક્ષ્ય ઉપર આવ્યો નથી. એક વાત તો એ છે. બીજું કે એવા આધ્યાત્મિક પરિણમનમાં, અધ્યાત્મ એટલે આત્માના આશ્રયે, આત્માના આધારે ચાલતા પરિણમનમાં આવેગ ઘણો છે, સંવેગ ઘણો છે, ઘણું જોર છે. એ જોર પણ બતાવવું છે, પુરુષાર્થ પણ ત્યાં બતાવવો છે. કોઈ શિથિલ પરિણમન નથી. આખા જગતની ત્રણ લોકની ઉથલ પાથલને ગણકારે નહીં એવું એ પરિણમન છે. માણસને તો સહેજ સંયોગોમાં ફેરફાર થાય કે છાતીના પાટિયા પીછાવા લાગે છે કે અરે મારે પૈસા મારા વ્યા ગયા, અરે રે મારી સત્તા વહી ગઈ, અરે મારું ઘર વી ગયું, મારું કુટુંબ વી ગયું, મારું શરીર વી ગયું. આ કહે છે કે આખા જગતમાં ત્રણ લોકમાં ઉથલ પાથલ થાય, વજ્રપાત થાય, ગૂગલ તો દરિયો માથે ચડી જાય, દરિયો મર્યાદા મૂકે તો પણ અંદર માંથી હલે નહીં એવું આ પરિણામ છે, વિચલિત ન થાય એવું અંદરમાં સ્વરૂપ આશ્રિત પરિણામમાં વેગ હોય છે, જે ત્રણ કાળમાં ઉત્કૃષ્ટ છે, ત્રણ લોકમાં ઉત્કૃષ્ટ છે. એને સમજાવવા, એને પ્રદર્શિત કરવા, પોઈન્ટ આઉટ કરવા માટે બહુ વજનથી વાત કરવામાં આવે છે, ફોર્સથી વાત કરે છે. તમે વાત નહોતી લીધી કે નહીં તો સાપેક્ષ હોય છે એવું આગમ વચન હોવા છતાં આ નિશ્ચય નહીં ને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષપણે પ્રવર્તે છે, કોઈની અપેક્ષા વિના સીધો આત્મા ઉપર છલંગ મારે છે. નિશ્ચય નહીં, સીધો નિશ્ચય સ્વરૂપ ઉપર છલંગ મારે છે કોઈની અપેક્ષા વિના. નિરપેક્ષ હોવા છતાં એને નયા ભાસ લાગુ પડતો નથી. એને નયા ભાસ નથી લાગુ પડતો, કેમ કે સમ્યક એકાંત છે. સમ્યક એકાંત અને એકાંત ના વિષયમાં એ વાત નથી, સમ્યક એકાંત છે. એ જોર બધું બતાવે છે. એનો અર્થ એમ નથી કે વ્યવહાર નો વિષય ત્યાં જ્ઞાનમાં ગૌણી નથી થઈ ગયો અને નાશ કરી નાખ્યો છે, એનો અભાવ કર્યો છે, એનો જ્ઞાનનો અભાવ થયો છે, એવું તો કઈ નથી. ત્યારે પણ લખ જ્ઞાનમાં વ્યવહારની નો વિષય રહે છે, નથી રહેતો એવું કાંઈ નથી, ઉપયોગમાં નથી નિશ્ચયના, પણ એના લુભમાં નથી એમ કાંઈ નથી, તો જ્ઞાનનો નાશ થાય. લબ્ધનું પેટ બહુ મોટું છે, કેટલું હમાય છે એની ઉપયોગ. તો જયારે જે વિષય સામે હોય એનો ચાલે છે, લબ્ધમાં તો દુનિયાભરનું આવી જાય છે. એટલું એને જાણ્યું એ બધું લબ્ધમાં ગયું, જાણ્યું એટલું બધું એને લબ્ધમાં ગયું. બહુ મોટું પેટ છે. કહે છે અભેદ અપેક્ષા એ અભેદતા સમજાવવા માટે નિશ્ચય નયાસ્ત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એમ નિશ્ચય નયાશ્રિત મુનિવરો ત્યાં ક્યાં કયા છે? ત્યાં એક પર્યાય આશ્રિત પરિણમન છે એવો શબ્દ પ્રમાણે અર્થ કરવો નહીં એમ ના પાડી છે. માત્ર શબ્દ પકડીને જો બધે અર્થ કરે તો અનર્થ થવાની સંભાવના અનેક જગ્યાએ છે. અને શાસ્ત્રમાં એવો સિદ્ધાંત જડ અને વક્ર થઈને કોઈ પકડી રાખવા માંગે કે નહીં, ભાષામાં તો શબ્દ પ્રમાણે જ અર્થ થાય, આ ભાષાનો નિયમ છે. એને શબ્દ મળે જ કહેવામાં આવ્યો, એ છળ પકડે છે. એને ત્યાં કહેનારનો આશય અને અનુભવ જોવા નથી. એટલે એ કહ્યું કે એની પાછળ અનુભવ શું છે એ વ્યક્ત કરવો છે, અનુભવની પદ્ધતિને સ્પષ્ટ કરવી છે, અનુભવના ભાવને પણ સ્પષ્ટ કરવો છે કે એમાં અભેદતા કેવી રીતે સાધી રહેલો ભાવ છે એ વાત સ્પષ્ટ કરવી છે. તેથી જ્ઞાનના અંશને નય કહેવાય એ કહેનારને ખબર છે તો પણ તે નયના વિષયરૂપ ધર્મને પણ અહીંયા નય કહ્યો છે.
નિશ્ચય મુખ્ય છે કે જ્યારે વ્યવહાર ને પ્રવૃત્તિ કરતો હોય ત્યારે વ્યવહારની મુખ્યતા દેખાતી હોય, પ્રવૃત્તિમાં ઉપયોગમાં ચેષ્ટામાં, તો પણ નિશ્ચયની મુખ્યતા કરતી નથી. એવો મુખ્ય છે એટલે એના આશ્રય જ મુક્તિ સધાય છે એ વાત સિદ્ધાંત ત્યાં ઉભો રહે છે. વ્યવહારની પ્રવૃત્તિ હોય ત્યારે પણ આશ્રય તો નિશ્ચયની ના વિષયનો છે, મુખ્ય તો નિશ્ચયનો છે. મકાન ના ચારે ખૂણા હરખા જોઈએ, એ સાઈડ માં પ્રતિમા અને મોક્ષ માર્ગ તો સ્વરૂપ નું પરિણમન છે. પરગ્રહમાં સ્વરૂપ નું પરિણમન કેવી રીતે આવે તો કે સર્વ નિશ્ચયરૂપ પરિણમન, સ્વગ્રહનું ધર્મરૂપ પરિણમન કરનારનો સર્વ સાધકોનો વ્યવહાર વચ્ચે અનિવાર્યપણે ધીરેન્દ્રપતિમાં આવ્યા વિનાર હતો. મુખ મારમાં આવ્યો છે, એનો જો તમે નિષેધ કરો તો તમે ઇનડાયરેક્ટલી ધર્મ નો પણ નિષેધ કરો, મુક્ત માર્ગ નો પણ નિષેધ કરો. તો મુક્ત માર્ગ માં એ વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. તો એવો એવો આગ્રહ રાખે, આગ્રહ રાખે એ વાતનો આગ્રહ રાખે.
શા માટે રાખે?
મોક્ષ માર્ગ નો આગ્રહ
રાખે.
સુધી તો ત્યારે પરદ્રવ્ય ની વાત ચાલે છે, પર પદાર્થ ની વાત ચાલે છે, ત્યારે એને નિશ્ચય નહીં ગમ છે કે મુખ્ય છે કે ત્યારે પણ એને નિશ્ચય નહીં નિશ્ચય નહીં નો વિષય મુખ્ય છે. વ્યવહાર નો યોગ ચાલતો હોય ત્યારે પણ એમાં કોઈ બીજો ફેર પરિણમની અંદર એવું રહસ્ય છે. નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે, નિશ્ચય નયાશ્રિતપણાનું બહુ રહસ્ય છે. ઘરે વ્યવહારનો વિષય ચાલતો હોય, દેખાય કે ત્યારે એની મુખ્યતા કરે છે. તમે મુખ્યતા તો જે છે તે આ તો ગૌણ જ છે, ત્યાં સામે વિષય આવ્યો છે તો એ પ્રવૃત્તિમાં અને ઉપયોગમાં ભલે મુખ્ય થયેલો દેખાય તો પણ એ નિશ્ચયને ગૌણ કરીને મુખ્યપણે વર્તે છે એમ તો છે જ નહીં. જેનું જે સ્થાન છે તેનું તે સ્થાન બરાબર રાખીને વાત કરી. વિવાહના ઘરેથી નોકર આવ્યો હોય, વિવાહ પેઢીઓ ચાલતી હોય, એમાં મેનેજર આવે મુખ્ય આપણે ગરામ જેના હાથમાં આવે તો એનો આદર સત્કાર જેટલો વિવાહનો કરે એટલો કરે, કેટલો કરે એટલો કરે, બરાબર એટલો કરે, જરાય ઓછો ન કરે. કોઈ એમ કહે છે પણ આ ક્યાં તમારા વિવાહ છે, આ તો એનો માણા છે, એના એમાં વિવાહનો આદર છે, એના માણસ ના આદર માં વિવાહ નો આદર છે ને એના અપમાન માં વિવાહ નું અપમાન છે. એનું અપમાન કરે તો કોનું અપમાન
છે?
વિવાહ નું અપમાન છે. તો એનો એટલો આદર પૂરો તો એના વિવાહ ગૌણ થઈ ગયા કે ન થઈ ગયા કે નહીં એની મુખ્યતામાં એમ જ્યાં વ્યવહાર ની મુખ્યતા થઈ ત્યાં પણ નિશ્ચય ની મુખ્યતામાં વ્યવહાર ની મુખ્યતા થઈ.
બરોબર,
નિશ્ચયની ગૌણતામાં વ્યવહારની મુખ્યતા થઈ છે. એ હું સાધકને કદી બનતો એની જે વ્યવહારની મુખ્યતા છે સાધકની ઉપયોગની પ્રવૃત્તિમાં એ એની નિશ્ચયની મુખ્યતાને પ્રતિક કરે છે. જેમ નોકરમાં નોકરના આદરમાં એના શેઠનો આદર સમાયેલો છે એવી જ અધ્યાત્મ પ્રણતિ, એ પણ અધ્યાત્મનો વ્યવહાર છે એની મુખ્યતા કરે છે. સમ્યક દર્શનનો મહિમા કરે, શુદ્ધ યોગનો મહિમા કરે, મુનિ દશાનો મહિમા કરે, કેવળ જ્ઞાનનો મહિમા કરે, એ તો બધું પર્યાય છે. અને પર્યાયના આશ્રયથી મુક્તિ થતી નથી એ સિદ્ધાંત છે. તમે આટલી બધી મુખ્યતા કરશો તો પર્યાયનો આશ્રય નહીં થઈ જાય કે ના તને ખબર નથી. એ પરિણતિ રાજાની સેવા કરે છે, ચાકરી કરે છે એ ખબર છે, એ સેવા કરનાર અનુચર છે એની ખબર છે. અને અનુચરનો પણ મુખ્યતા કરવામાં એની રહેના રાજાની જ
મુખ્યતા,
એના રાજાની એમાં મુખ્યતા વહી જાય ચાલી જાય છે એ વાત નથી. પણ લોકો પોતાની દ્રષ્ટિથી જોઈ રહ્યા વાસ્તવિકતા એમાં દેખાતી નથી. એ પદ્ધતિ સમયકાળની અંદર વિશેષપણે અપનાવી છે. પર્યાયની મુખ્યતાથી દ્રવ સ્વભાવને સહેલાઈથી સમજાવવાની પદ્ધતિ એ સમયકાળની વિશિષ્ટ ખાસ પદ્ધતિ છે. પહેલેથી એ પદ્ધતિ બીજી જાતાથી ચાલી છે.
કોઈ પણ તીર્થંકર ની પ્રતિમા ની સ્થાપના નો વિરોધ અને મોક્ષ માર્ગ નો વિરોધ આવી
જાય. મોક્ષ માર્ગ નો જ વિરોધ છે, આવી બધા સુખ કે સુખો મોક્ષ માર્ગ નો
વિરોધ છે. મોક્ષ નો વિરોધ તો થઈ જ ગયો, માર્ગ નો વિરોધ હોય તો મોક્ષ નો વિરોધ
થઈ ગયો. સીધી વાત, મોક્ષ માર્ગ નો જેને વિરોધ છે અને મોક્ષ નો વિરોધ છે કે નહીં એ સાબિત કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. અને મોક્ષ નો પણ વિરોધ જ છે, એનું બધું એક પહેલેથી છેલ્લે સુધી નું બધું એનું ઊંધું છે, ઊંધું છે. ઊંધા ઘડા ઉપર બધા ઘડા ઊંધા
આવે,
એક સલો આવે. કલ્પિત નથી, વાસ્તવિક છે. ગુરુ કદી કલ્પિત કહેતા નહોતા. તમને ગુરુ ના વચન ઉપર વિશ્વાસ ઉડી ગયો છે. ખોટું કહેતા હતા, હું તીર્થન કરું છું એ ખોટું કહેતા હતા, કલ્પિત કહેતા હતા. શું કહેવાય, જીભ તો પડી જાય, તો જીભ જ ના મળે. એના જેવું કોઈ બધું મોટું પ્રમાણ નથી, કોઈ શાસ્ત્ર નું પ્રમાણ માગે છે. તો એના જેવું કોઈ મોટું પ્રમાણ નથી. જળ અક્ષર નું તમારે પ્રમાણ જોયું છે, ચૈતન્ય ના ભાવ નું પ્રમાણ તમારે માનવું હોય. શાસ્ત્રમાં જે લખાણ મળે તો એ પ્રમાણ છે. ચૈતન્ય ભાવ અપ્રમાણ છે, ચૈતન્ય ભાવ
એ નથી. ખરું પ્રમાણ છે ચૈતન્ય પ્રમાણ, એ ખરું પ્રમાણ છે.
ત્રણ લોકમાં સ્વકૃત્રિમ પ્રતિમાઓ કેટલી, જેને કોઈ લાંછન નહીં, જેના કોઈ મા બાપ નહીં, અરે જેનો કોઈ જન્મ નહીં, જેનો કોઈ જન્મ નહીં, જે વ્યક્તિનો જન્મ નહીં, જે વ્યક્તિનો નિર્વાણ નહીં, જે વ્યક્તિનું નામ નહીં, લાંછન નહીં, એને કલ્પિત ન કહેવાય. એને કલ્પિત ન કહેવાય, કલ્પિત કહેવાય. બીજી એક વાત, એક પ્રશ્ન પૂછવાનો મન થાય છે. જ્ઞાનેન્દ્ર છે એવી એમની પ્રતિમા, જીન પ્રતિમા જીન સાર થી
બનાવી,
જીન પ્રતિમા જીન સાર થી. તો એ જીન સારખી જીન પ્રતિમા એક્સ વાય ઝેડ ગમે એની સામે, એની સામે તમે બેઠા અને તમારા સ્વરૂપનું ધ્યાન કરો તો તમને અંદરમાં બાધક પણ ઉત્પન્ન થાય, નિશ્ચય અને ધરાર એને સાબિત કરો, અનુભવ નક્કી કરો. કાંઈ વાસ્તવિક વિચાર કે જો તમને જ્ઞાનેન્દ્ર પ્રતિમાથી જે સ્વરૂપનું ધ્યાનનું આલંબનનું નિમિત્ત છે, તમે એને સંકાર સજાવો, તમે એને રાગદ્વેષના નિમિત્તના આયુધો આપો, જે બીજા લોકો કરે છે, તો ધનુષ બાણ આપો, ગદા પદ્મ ચક્ર આપો, શૃંગારી કે એને બનાવો, તો તમારું સ્વરૂપ ધ્યાન નિર્વિકાર તત્વનું ધ્યાન ન લાગે. વિકારના નિમિત્તો નો આશ્રય કરવો, લક્ષ્યનો લક્ષ્ય કરવું અને અવિકાર તત્વનું ધ્યાન કરવું એ તો ન બની શકે. પણ જેને અવિકારી ધારામાં ધારો તમે સત્ય, એ તો પ્રશ્ન જ રહેશે. જ્ઞાનેન્દ્ર પ્રતિમાની સ્થાપના એ નયના વિષયરૂપ નિક્ષેપનો વિષય છે. નામ સ્થાપના દ્રવ્ય ભાવ શાસ્ત્રમાં ચાર નિક્ષેપ થયા છે, જે નયનો વિષય થાય છે. તો જેની પાસે નય છે એનો એ વિષય છે કે જેની પાસે નય નથી એનો વિષય છે? તો જેની પાસે સમય જ્ઞાન નો નય નથી એ એમ કે છે આમ હોય આમ ન હોય, આમ હોય ને આમ ન હોય. જેની પાસે નય છે એને તો પૂછવાની જરૂર નથી. આપ શું કયો છો? આ નય તો આપની પાસે છે. શું દેખાય છે આપને? એના વિષયમાં ના સ્થાપના નાથ નિક્ષેપ દેખાય છે કે નહીં? બરાબર દેખાય છે કે
નહીં?
આ સ્થાપના બરાબર છે કે નહીં? નહીં થી જોઈ નહીં કયો એ પ્રમાણે લેવા કોઈ જાળવું નથી ને અજ્ઞાનીઓ પાસે જાળવું છે. તો ફળા પંડિત શું કહે છે? ઢીંકણા પંડિત શું કહે છે? કોઈની પાસે નહીં નથી. જેટલા છે એટલા શાસ્ત્ર જોશે વિચ્છેદ ગયા છે અહીં એને ખબર નથી કે આ વિચ્છેદ ગયા છે. એ વાત નથી છે અત્યારે બધા પૂરા શાસ્ત્રો છે કેવી રીતે પ્રમાણતા છે એની પાસે જ્ઞાન નથી. સર્વક્ષિત સૌક્ષમ છે એના તો કોઈ એને કિંમત નથી. આ એને આધાર કરતા
એને આધાર કસાય નો છે અને જ્ઞાનીને આધાર છે વિતરાક
આત્માનો.
જ્ઞાન નો વિશ્વાસ નથી.
જ્ઞાન નો વિશ્વાસ નથી. કથન નો વિશ્વાસ નથી. પરિણતિ
નો વિશ્વાસ
નથી. નો વિશ્વાસ નથી. હું તો આ માર્ગ અંદર માર્ગ પ્રાપ્તિ ની ગરજ બહુ મોટી થઈ એ વગર એનો અનાદિનો જે મિથ્યાત્મની ગાંઠ છે ને એ પોચી પડે એવું નથી. નીર ગાંઠ છે. નીરની દોરી ઉપર તેલનું ચીટું નાખીને એક મજબૂત ગાંઠ થઈ ગયો ને કામ ક્યાંયથી હરે નહીં એવી ગાંઠ અનાદિની મિથ્યાત્મી છે. એ ગળે ઢીલી પડે એના માટે એને પૂરી ગરજ જોઈ તો ઢીલી પડે એમાં ગરજ માટે એ પ્રકારની પાત્રતા એવા વિના
વિપરીતાના
તો પ્રકાર કહેવા બે થતો એનો છેડો આપવો નથી. અનંત વિપરીતા છે. દરેક પોતાની જવાબદારી સમજી પોતાનું દુઃખ શેમાં છે એનો વિચાર કરીને આગળ ચાલે. કોઈના માટે કામ કરવું નથી અને કોઈને કોઈની જરૂર છે એ વાત છે.
જેનું અનંત ઉપકાર માનતા હોય
ઉપકાર કયો હોય ને ઉપકાર ભાષો હોય એની ભક્તિ નો પ્રકાર એ કોઈ સ્વપ્ને પણ એને અભિનય થવાનો પ્રશ્ન જાગૃતિ અથવાનો તો પ્રશ્ન નથી, પણ સ્વપ્નમાં પણ એમ જરૂર નથી. જો ખરેખર એને ઉપકાર થતો હોય તો કહેવા માત્ર હોય તો ત્યારે શું કહેશે, દારૂ પીધેલો ત્યારે શું કહેશે, એનો શું નિરોગી શરીર તથા લાંબુ આયુષ એ બધું પામીને પણ અંતરમાં ઉત્તમ સરળ સ્વભાવ પામવો દુર્લભ છે. આ બોલ છે સ્વામી કાર્તિકેયાન પરીક્ષા ગાથા 203 એના ઉપર પ્રવચન સરળતા પર. સરળતા એ બહુ જ શરૂઆતથી માંડીને સમ્યક દર્શન પર્યંત જીવનો એક ગુણ છે, એક પ્લસ પોઈન્ટ છે, જેને જે કામ કરે છે બહુ સારું, એના ઉપર થોડો આ ગુણની અંદર પ્રકાશ કર્યો છે કે પૂર્વ પુણ્યના યુગે જીવ ખાનદાન કુળમાં જન્મે, શ્રીમંતા હોય હાથ પીઢી ચાલી આવે, ખાનદાન કુળ હોય નિરોગી શરીર હોય, નખમાં રોગ ન હોય તથા લાંબુ આયુષ અને લાંબુ પૂર્વ આયુષ હોય, જે કાળી આયુષના તમામ ભાવમાં પૂર્વ આયુષ હોય, એ બધો પૂર્વના પુણ્યના યોગ્ય પ્રાપ્ત થઈ શકે, હોય શકે. પણ એવું હોવા છતાં પણ જો અંતરમાં ઉત્તમ સરળ સ્વભાવ પામવો દુર્લભ છે, પરિણામની અંદર સરળતા આવવી એ બીજી વાત છે. વક્રતા અને સરળતા આ પ્રયોજનના દ્રષ્ટિકોણથી બહુ સમજવા જેવા મુદ્દા છે, બહુ સમજવા જેવા
બરોબર.
એની સાથે પ્રયોજનને બહુ સીધો સંબંધ છે. તમામ સ્તરે સરળતા રાખવી અને કોઈ પણ સ્તરે વક્રતા ન કરવી, આ એક લક્ષ્મી તો ક્યારે છૂટું ન જોઈએ. સરળતા વિશેની સરળતાનું લક્ષ્યબિંદુ છે એ સદાય દુશ્મન આવીને એમ કહે કે આ સારું કાર્ય કરવા જેવું છે, જો ખરેખર સારું હોય તો એનો નિષેધ ન કરો, વક્રતા હોય એનો નિષેધ કરશો.
દુશ્મન છે
ને એને કીધું ને એ ન કરો,
ભલે
ને પણ એને કીધું ને એ ન
થાય,
કેમ કે એને ગુણ દોષ દેખાતા નથી. સરળતાના અભાવમાં ગુણ દોષને જોવાનું ચૂકી જાય છે, અને સરળતા વાળો સર્વત્ર ગુણનો આદર કરે છે અને ગુણને જોવાની એની દ્રષ્ટિ એની આંખ ખુલ્લી રહે છે. એટલે એને એ લાભથી વંચિત રહેતો નથી, નુકસાન એને લાગુ પડતું નથી. સરળતા છે એ તો એક મોક્ષ માર્ગની અંદર પાયા નિશ્ચિત છે. અંતરમાં ઉત્તમ સરળ સ્વભાવ પામવો એટલે પરિણામની અંદર સરળતા આણવી, સરળતા હોવી, સરળતા લાવવી, સરળતા રાખવી એ થોડી દુર્લભ વાત છે. આવું જોવામાં આવશે, સજ્જનતા ખાનદાન જોવામાં આવશે, શ્રીમંતા એની સાથે હોય તો થોડું ઘણો વિશેષ દેખાવ સારો થાય છે, એ બધું હોય તો પણ અંદર માં સરળતા ન હોય તો એ બધી સજ્જનતા છે. એ સોનાની થાળીમાં લુઢાની મેક જેવી વાત છે. સજ્જનતા ઘણી હોય પણ સરળતા ન હોય તો સજ્જનતા સર્વ સંપ્રદાયના માણસોમાં દેવામાં આવે. એવું નથી કે જૈનના સંપ્રદાય વાળા સરળ છે, બીજા બધા સજ્જન નથી, એવું નથી. સજ્જનતા બધે જોવામાં આવે પણ સરળતા તો જેને સતીને અંગીકાર કરવું છે એ એક જ સરળ છે. અસત્યને પણ જે બાજે છે, અસત્યને જે પકડે છે એ અસરળ જીવ છે. એ હઠવાળો છે, જીદવાળો છે, એની એવી ઢીઠાઈ છે કે એને અસરળતાથી પણ સત્યને છોડવું છે અને અસત્યને પકડવું છે. એના જ આત્માને મોટું નુકસાન કરનાર છે. બહુ નિદાન થયું છે. સરળતા ક્યાંય છૂટવી ન જોઈએ એવી જો વાત એને ઉદયના પ્રસંગોમાં પણ સાંગો પાંગરે તો સત્યને પહોંચવું ને પામવું એને સુંદર છે. આજે એની વાત કરી છે. સત સમજવાની યોગ્યતા હોય ત્યારે આવી વાણી સાંભળવા મળે છે. સત્સમાગમ પામીને પણ અંતરમાં સમ્યક દર્શન પામવું તે તો પરમ દુર્લભ છે. હવે એ સમ્યક દર્શન છે એ સરળતાને આધારિત છે. ઘણા જીવોને સરળ પરિણામ થવા છતાં સત્સમાગમ મળવો દુર્લભ છે અને કેટલાકને સત્સમાગમ મળે છે છતાં સરળતા હોતી નથી. આવી બધી વિચિત્રતાઓ જગતમાં છે અને સરળતા વાળો પામી જશે. સરળતા વાળો પામશે પામશે ને છે. સરળતા મોટો ગુણ છે, સામાન્ય પણ બહુ મોટો ગુણ છે. પ્રતવાસ સૂત્રમાં ચાર ગતિના કારણરૂપ જે પરિણામ છે, ચાર ગતિના જે કારણરૂપ પરિણામ છે એમાં મનુષ્ય ગતિના કારણરૂપ પરિણામમાં સરળતા ઊભો સરળ છે. મનુષ્ય ગતિ મનુષ્યથીઓ છે એમાં પણ પુરુષ પર્યાય અને સ્ત્રી પર્યાયમાં, સ્ત્રી પર્યાયમાં વક્રતા અને માયાચાર નો પ્રકાર છે. એ વધારે સરળ પરિણામ છે. સ્ત્રી પર્યાય કરતા પુરુષ પર્યાય જીવ એ વધારે સ્ત્રીને તો માયાચાર સહજ છે. પ્રકૃતિ હવે એમાં પણ જે વિશેષ સરળતા એક મનુષ્ય ગતિ એવી છે કે જે ચાર ગતિમાં સમ્યક દર્શનમાં વિશેષ કાર્યકારી અધિકારી ગણાય છે, ઉત્તમ ગણે છે ચારમાં. એમ એનું કારણ ત્યાં સરળતાને લઈને આવ્યો છે એટલે અને એ સરળતા વિશેષ વિશેષ રાખે તો એને સમ્યક દર્શન પર્યંત પહોંચવામાં સાનુકૂળતા રહે છે અને વક્રતા એને સમ્યક દર્શન સંપૂર્ણ સુધી પહોંચવામાં બાધક કારણ. એટલે સર્વ સ્થાનમાં, સર્વ ક્ષેત્રમાં, સર્વ કાર્યમાં, સર્વ ઉદયમાં એક સરળતાને વળગી રહેવું જેને ધર્મ પામવો છે એવા મુમુક્ષુ એ તો સરળતાને વળગી રહે નહીં. બીજી કોઈ રીતે એનો વારો આવે ધર્મ પામવામાં એ બનવાનું નહીં બની શકે. પ્રસંગ જ નહીં આવે ધર્મનો. એવું ધર્મનું જબરજસ્ત પ્રતિબંધક કારણ જોઈને વક્રતાનો ત્યાગ કરવો અને સરળતાને અંગીકાર કરવો
બરોબર
એ બહુ મહત્વનો વિષય છે. જીભ ન કરે, જતું કરે, અથવા સત્યને જે સ્વીકારે, અસત્યને ન સ્વીકારે, ગુણને સ્વીકારે, દોષનો પક્ષ ન કરે, ગુણનો પક્ષ કરે, દોષનો પક્ષ ન કરે, ગુણીનો પક્ષ કરે, દોષવાનનો પક્ષ ન કરે, અનેકના ધંધા તો અનેક છે. પછી તો કોઈ પણ પ્રસંગ જેમ કે પોતાના પરિણામને કેવી રીતે નક્કી કરવા, તો કયા પ્રસંગમાં નક્કી કરવા છે, એ પ્રસંગ હોય તો એનો ન્યાય થાય કે આમ આમ સમજી ને આમ ન સમજી. બરાબર છે, પણ ગુસ્સો પોતે તો દોષ છે, દોષ થી તો તપાસ છે. ગુસ્સો પોતે તો દોષ છે, તો ગુસ્સો પોતે દોષ છે ને દોષ છે તે બરાબર છે, એને સરળતા કેવી રીતે રાખે, એને સરળતા રાખે એ વાત રાખી. દોષ ની બરાબર કહેવાની એમાં સરળતા ક્યાં વાત રહી, એમાં સરળતાની વાત નથી. દેખાડવામાં પણ ગુણું કઈ, ગુસ્સો હોય તો દેખાડે, નહીં તો ન દેખાડાય એ થોડું છે. દોષ છે એ ત્રણ કાળે દોષ છે, ગુણ છે એ ત્રણે કાળે ગુણ છે, એના ત્રાજવા કાટલા બદલવાનું જોઈએ, પછી ગમે તેનો પોતાનો પોતાનો બીજાનો. સજન્યો છે માટે દોષ નહીં, અને પારકો છે માટે દોષ નહીં. ન્યાયનો વિષય તો ન્યાયનું ત્રાજનું તો બરાબર સરખું રહેવું જોઈએ. સરળતાનો અર્થ નિષ્કપટતા, એ તો બહુ મને ના દાન
જય હો વિતરાગી દિગંબર જિન ધારણો જય હો.